वर्णिवेशरमणीयदर्शनं मन्दहास्यरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनन्दनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गतेद्वेगदेवत्वं त्वं वन्दे भक्तिकासुरम्। अनंत कोटि ब्रह्मांड अधिपति सर्वावतारी इष्टदेव भगवान श्री स्वामीनारायण, स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में साराय जूनागढ़ प्रदेश प्राण समान जूनागढ़ मंदिर में बिराजमान राधारमण देव सानिध्य में वंथली गामनी अंदर मंदिर में विराजमान अर्चा स्वरूपे प्रगट रहेला भगवान श्रीहरिना सानिध्य में मंगल पाठोत्सव प्रसंगे कथा पारायण प्रसंगे सभा में उपस्थित धर्मकुल आश्रित वाला सर्वे अमारा संतो श्रीजीना लाड़ीला धर्मकुल आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तो सर्व धर्म प्रेमी सज्जनों सर्व मोक्ष भागी जीवात्माओं सर्व भक्तजनों ने खूब खूब जय स्वामीनारायण। आज आपणे आंगणे भगवान श्रीहरिना स्वरूपोनी प्रतिष्ठानो दिव्य उत्सव एनी स्मृति ताजी करवा आपणे पाठोत्सवनो प्रसंग हर्षोल्लासथी उजवी रह्या छीए। उत्सव समयानो महिमा आपणे सौ जाणीए छीए कारण के वारंवार कथाओमां कहेवामां आवे छे। महाराज जयरे पंचभूत शरीर धारण करीने आ पृथ्वी ने विश्व विराजमान हता त्यारे पण महाराजे अनेक प्रकारना उत्सवो कर्या छे, शाकोत्सव, रासोत्सव, रंगोत्सव, यज्ञ आदि घणा घणा महाराजे उत्सव कर्या छे। पण भगवान स्वमुखे एम जयरे वर्णन करे के आ उत्सवनी पाछळनो हेतु एज छे के अंतकाळे जो आमांथी कई याद आवे तो एना द्वारा परमात्माना स्वरूपनी स्मृति थई आवे अने भगवाननी जेने स्मृति थाय एनो भव ए महाराज सुधारी ले छे अने एने भगवानना धामनी प्राप्ति थाय छे। अदिव्य उत्सवनी अंदर जयरे सोनामां सुगंध भळे एम जयरे कथामृतनुं आपणे आयोजन कर्युं छे त्यारे पण ए आपणा माटे खरेखर सद्भाग्यनी वात छे। परमात्मानी भक्ति ए जीवात्मा माटे कठण अने दुर्लभ बात छे। आ संसारनी अंदर रहेलो जीव ए तो सांसारिक अने माइक जीव कहेवाय पण ज्यारे मायाना बंधनना आवरणने जीवात्मा तोड़ी दे छे। वाला भक्तो आ वात बहु समझवानी छे कारण के आपणा सौनु जे कर्म छे ए कर्मनी दिशा अने एनी फळश्रुति आनो आ निर्धार करनारू छे। मनुष्य जन्म मळ्या पछी जीवात्माए शुं करवू छे ने शुं न करवानू छे एनी विक्ति समझवा माटे आ ज्ञानने पचाववू घणुं जरूर छे। शास्त्रनी अंदर जे शास्त्र रचेताओए सिद्धांतोना निरूपण करेला छे, वेदोनी अंदर, उपनिषदोनी अंदर, पुराणोनी अंदर जे परमात्माना गुणगान अने परमात्माना स्थापेला सिद्धांतोना वर्णन करेला छे। वाला भक्तो आ तमाम पुरुषार्थ जे करवामां आव्यो छे एनी पाछळनो एकमात्र हेतु छे के आ पुरुषार्थने आ जे करेला कार्यने जो जीवात्मा ओळखी शके, जीवात्मा एनु मनन करी शके अने जीवात्मा एने पचावी अने जीवनमां वणी शके तो वाला भक्तो आ जीवात्माने आ मायाना जीवमांथी परिवर्तित करीने એને મુક્ત બનાવવો છે, એને ભગવાનનો ભક્ત બનાવવો છે, એને અક્ષરધામનો અધિકારી બનાવવો છે। આ શાસ્ત્ર રચવાની પાછળનો હેતુ જીવાત્માને આનંદ વિલાસ કરાવવા માટેનો નથી પણ પરમ સુખની પ્રાપ્તિ કરાવવા માટેનો છે, આવો હેતુ દિવ્યા શાસ્ત્રોનો રહેલો છે. વાલા ભક્તો, આજે ભગવાનના સભર જે લીલાચરિત્રોથી સભર એવા જ્યારે ગ્રંથને આપણે સાંભળતા હોઈએ, આપણા મનની અંદર, આપણા હૃદયની અંદર જે પરમાત્માને આપણે સ્થિર કરવા છે, જે પરમાત્માની મૂર્તિને આપણે પ્રધરાવી છે, મહારાજ હૃદયની અંદર એને કાયમ રાખવી છે, એ પરમાત્માના દિવ્યતાને, એ પરમાત્માના પ્રતાપને, એ પરમાત્માના ઐશ્વર્યને જ્યાં સુધી આપણે ઓળખવાના નથી, જ્યાં સુધી એનો મહિમા સમજાવવાનો નથી, અને વાલા ભક્તો, જ્યાં સુધી પરમાત્માના મહિમા સમજાય નહીં ત્યાં સુધી આપણી ભક્તિનો રંગ ન ચડે. મહેનત તો બધાએ કરતા હોય છે, પુરુષાર્થ બધાએ કરતા હોય છે, પણ ફળ દરેકને અલગ અલગ મળે છે. અને પાછળનું કારણ એ છે કે એની અંદર એને હૃદયથી જે કાર્ય કર્યું હોય. આજે કાળી મજૂરી ખેતરની અંદર બે ખેતર નજીકમાં હોય અને એક જ સરખી જેની અંદર ખેતી કરવાની પદ્ધતિ વાપરવામાં આવી હોય, પણ ત્યારે જ્યારે જોઈએ કે એકના ખેતરની અંદર સારામાં સારો પાક થયો છે અને બીજા ખેતરની અંદર ભલે સાથે એક સરખી મહેનત કરી છે પણ પાક નથી થતો, તો એની પાછળનું કારણ વાલા ભક્તો કે એ જીવાત્માએ કરેલા કર્મનું ફળ એને ક્યાંક આડું આવે છે. આપણે જન્મની અંદર આપણે અનંત જન્મથી એ કર્મ કરીએ છીએ. આ જીવાત્મા અનંત જન્મોથી કર્મ કરે છે, પણ આ કર્મનું જ્યારે ભાતું એની અંદર સત્કૃત્યોનો ઉદય થયો, શાસ્ત્રકારોએ એમ લખ્યું, જ્યારે પૂર્વનું પુણ્ય જ્યારે પ્રગટ થાય છે, અનંત જન્મોનું પુણ્ય એકત્રિત થાય છે, ત્યારે પરમાત્માની પ્રાપ્તિ અને પરમાત્માની ઓળખાણ થાય છે. આ તો પ્રારબ્ધ યોગ થયો. સત્સંગ ઓળખાવો એ પ્રારબ્ધ યોગ છે, કારણ કે અનંત જન્મોનું આ એક જન્મનું ફળ નથી. આપણે એમ માનીએ કે અમે આમ બહુ ડાયા હતા અને અમને સત્સંગ ઓળખાઈ ગયો, તો એ વાત માનવાને બરાબર નથી, કારણ કે એક જન્મના પુણ્યથી સત્સંગ ઓળખાતો નથી કે પરમાત્માની ઓળખાણ થતી નથી. અત્યારે જે આપણને પરમાત્મા ઓળખાણા છે એ તો અનંત જન્મોના પુણ્ય પ્રતાપથી પરમાત્મા આપણને ઓળખાણા છે. માટે આ પ્રારબ્ધ યોગ છે, આ ક્રિયમાણ યોગ નથી. પણ આ પ્રારબ્ધથી મળેલી વસ્તુને જો જીવાત્મા જતનથી ન જાળવે તો એના હાથમાંથી, જેમ આપણને ચિંતામણી કે પારસમણી જેવો પથ્થર મળ્યો હોય ને કાગડા ઉડાડવામાં આપણે વેડફી નાખીએ અને આપણે જ્યારે એનો મહિમા ખબર પડે, એના ગુણ ખબર પડે, એની અંદરની રહેલી તાકાત જ્યારે આપણને ખબર પડે, ત્યારે મનમાં પસ્તાવા સિવાય બીજું કંઈ રહેતું નથી. કારણ કે આપણે જ્યારે હાથમાં હતો ત્યાં સુધી એનો મહિમા આપણે જાણ્યો નહોતો. એમ મનુષ્ય દેહ મળ્યો છે, ભગવાન ઓળખાણા છે, આ પ્રારબ્ધના યોગે કરીને ઓળખાણા છે અને સહેજ રીતે ઓળખાણા છે. માટે આપણને જો એનો મહિમા ન સમજાય તો એ મહિમાના વગર આપણે પરમાત્માની ભક્તિનો રંગ ચડતો નથી, અને એ જ્યાં સુધી પરમાત્માની ભક્તિનો રંગ ન ચડે ત્યાં સુધી આપણો જીવાત્મા એ જીવ, એ માયાના માયિક જીવ અથવા તો આ સંસારના જીવ તરીકે ઓળખાવાનો બંધ નહીં થાય અને અક્ષરધામનો મુક્ત નહીં બને. માટે આ જે માયાના આવરણોને તોડવા છે, આ જે પરમાત્માને આપણે પામવા છે અને આ ભગવાનના ઓતપ્રોત થઈને રહેવું છે, અને એ નિષ્ઠા જો સમજવી હશે તો એના માટે શાસ્ત્રનું શરણ લેવું જરૂરી પડશે. કારણ કે પરમાત્માના જે દિવ્ય લીલા ચરિત્રો, એના ગુણગાન, એના ઐશ્વર્યનું વર્ણન, એની અંદર જે આપણે સાંભળીએ છીએ આ યથાર્થ છે, આ સત્ય છે, આ સનાતન ધ્રુવ સત્ય છે, આવી જ્યાં સુધી આપણને પ્રતીતિ નહીં થાય ત્યાં સુધી વાલા ભક્તો, આપણે કરેલી મહેનત એનો રંગ આપણને દેખાવાનો નથી. અને એટલા માટે ઉત્સવ સમયની સાથે સાથે કથા વાર્તાનું રસપાન કરાવવાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. જોકે જામંથળીનો સત્સંગ અમારા માટે અજાણ્યો નથી. અમે અહીંયા અનેક વખત અહીંયા આવવાનો પ્રસંગ બન્યો છે અને અમે રસ્તે આવતા હતા ત્યારે અમે જૂના સંસ્મરણોને ઘણા યાદ કરેલા છે. સંતો સાથે અમે વાત કરતા હતા ત્યારે આ ગામના, આ ગામના પ્રસંગ, કારણ કે હરિભક્તો તો પછી રાજકોટ ભેગા થયા હોય કે બિલીમોરા કે મુંબઈ કે સુરત, જ્યારે અવારનવાર ભેગા થાય ત્યારે એ હરિભક્તોનો પ્રેમનો અનુભવ તો મેં કરેલો જ છે, પણ જ્યારે ગામમાં, વતનમાં જ્યારે તમને રંગ દેખાય અને આજુબાજુ જ્યાં પણ હરિભક્તો વસતા હોય, પણ એટલી ખરેખર મને આનંદની વાત છે કે સામાન્ય રીતે માણસ જ્યારે વિકાસ પામે ને એટલે ભૂતકાળ ભૂલી જાય છે. જેના પુણ્ય પ્રતાપે, જે વડીલોએ, જે સત્સંગને આશો કરી અને જેના પુણ્ય પ્રતાપથી, જેના આશીર્વાદથી આપણે પ્રગતિના સોપાન સર કરીએ છીએ, તો એનું મૂળ સ્થાન આ ગામના જે વતની હોય, આજુબાજુના જે વતની હોય, એને પોતાનું જે મૂળ એ આ ગામની અંદર દેખાય છે. અને આ ગામમાં વર્ષો વર્ષ આવીને તમે જ્યારે એકત્રિત થઈને ઉત્સવ કરો છો, આ દેવ જેના પ્રતાપથી, આનો પરચાની વાત તો આપણે કરી, પણ આના પરચાની વાત આપણે જ્યારે જીવનમાં આપણે પચાવી છે, કારણ કે સાંભળવું કે ખાવું અને એનું પચાવવું એ ઘણું તફાવત છે એની અંદર. આપણે માત્ર આનો મહિમા વાણીમાં નથી રાખ્યો, આપણો આનો મહિમા આપણા અંતરમાં રાખ્યો છે. અને એ જ પરમાત્મા સાક્ષાત ભગવાન શ્રીહરિ આ મંદિરમાં બિરાજમાન છે ને એ હરિભક્તોને આકર્ષે છે. જેમ લોહી ચુંબક હોય એ લોઢાને પોતાની તરફ આકર્ષી લે, એમ પરમાત્માની પ્રત્યક્ષપણું, પરમાત્માનું આની અંદર આવિર્ભાવપણું એ મહારાજ હરિભક્તોને જ્ઞાન વસતા હોય ત્યાંથી પોતાના તરફ આકર્ષીને આજે આપણે એમના સાનિધ્યમાં ઉપસ્થિત થવાનો મોકો મળ્યો છે. તો જ્યારે આવો જ્યારે દિવ્ય ઉત્સવ થતો હોય તો સત્સંગના વડીલ તરીકે પરમ પૂજ્ય મહારાજની આજ્ઞાથી અમે અહીંયા અવારનવાર આવીએ છીએ. અને આજે પણ જ્યારે આવવાનું થયું, સ્વામીએ વાત કરી ને કે પત્રિકામાં જ્યારે લખ્યું તો અનુકૂળતા પ્રમાણે પધારશે. નિત્યસ્વરૂપ સ્વામીએ વાત કરી કે અમને ગઈકાલે ખબર પડી કે અમે આવવાના છીએ, પણ સાચું પૂછો તો મને પણ ગઈકાલે જ ખબર પડી કે મારે જવાનું છે. એનું કારણ કે તમે બધાએ સમજો છો, જાણો છો અત્યારે દેશકાળ કેવા વર્તે છે, અને આવા દેશકાળની અંદર અનેક જવાબદારીઓ જ્યારે વહન કરવાની હોય, અને સત્સંગની પણ જવાબદારી વહન કરવાની હોય, સંપ્રદાયના સિદ્ધાંતોના રક્ષણની જ્યારે જવાબદારી વહન કરવાની હોય, ત્યારે સમય મળશે કે કેમ એની અમને જરા મનમાં દુવિધા હતી. પણ વાલા ભક્તો, તમારા બધાનો પ્રેમ ભાવ અને તમારી ભક્તિ, વાસ્તવમાં કહેવાય કે ભગવાને તમારી ભાવનાને જોઈ, કદાચ તમારા શબ્દો કે તમે મુખેથી વર્ણન નહીં કર્યું હોય, પણ મહારાજ અંતર્યામી સ્વરૂપે તમારા હૃદયની ભાવનાને પારખી ગયા અને એવું સંયોજન, એવું આયોજન ગોઠવાણું કે તમને આ જે મારો અહીંયા આવવાનો પ્રસંગ એ સત્ય બની શક્યો, એ સહકાર બની શક્યો. અને અમને જેવો અમને અવકાશ મળ્યો, અમે સૌથી પહેલાં સંતોને ફોન કર્યો કે અમારો પ્રોગ્રામ અમે ફાઇનલ કરીએ છીએ અને અમે અચૂક વંથળી આવશું. આ તમારા બધાનો પ્રેમ ભાવ અને જે લાગણી છે એને પરમાત્માએ સ્વીકારી છે, એનો પણ આ પ્રત્યક્ષ પ્રમાણ છે. વાલા ભક્તો, ભગવાનના દિવ્ય ચરિત્રોને આપણે વારંવાર વાગોળીએ, અને ભગવાનની પ્રતીતિ કર્યા પછી પણ આ પરમાત્માને, જે મેં વાત કરી કે પ્રારબ્ધ યોગ કરીને પરમાત્મા મળ્યા છે, પણ જતનથી જાળવવા જરૂરી છે. આને જીવના જોખમે આપણે પણ ભગવાનની મૂર્તિને આપણે જાળવવી જરૂરી છે, કારણ કે પરમાત્મા એને કેને પ્રકારે, જો માયા તો આપણી કસોટી, માયા તો આપણને ધર્મ માર્ગમાંથી કે ભક્તિ માર્ગમાંથી પાડવા માટેનો પ્રયત્ન કરવાની છે. મોક્ષ માર્ગમાંથી માયા આપણને લપસાવી અને પોતાના અંદર ભરડો લેશે, આની પ્રવૃત્તિ માયા તો કરે છે, પણ ઘણી વખત જીવાત્મા એ પોતાની જો ચોકસાઈ ન રાખી હોય તો ભગવાન પણ કસોટી લેતી વખતે જીવાત્માને બાદબાકી કરી નાખે છે કે આ જીવાત્મા મારા સત્સંગમાં કે મારા અક્ષરધામમાં આવેને લાયક નથી. આપણે એટલા માટે ચોક્કસપણું, ખરાપણું રાખવું જોઈએ. અને એના માટે વધારે સમય અત્યારે નથી, કારણ કે કાલે સવારે આપણે પાટોત્સવનું કરી અમારે નીકળવાનું છે. અમારી ઈચ્છા તો હોય, મનમાં ઘણી ઈચ્છા હતી કે અમારે અહીંયા આગળ વધારે સમય આપવો છે, પણ આવા બધી તકલીફોથી જ્યારે પરમાત્માને અમે પ્રાર્થના કરી કે ભક્તોની જ્યારે ભાવ મહારાજ પૂર્ણ થાય એવું કંઈક રસ્તો કાઢજો, તો મહારાજ આવો થોડો સાનુકૂળ એક પ્રસંગ આપ્યો છે. એટલે આજના પ્રસંગને આપણે જો એનો સાકાર કરવું હોય તો આપણે પરમાત્માના સિદ્ધાંતની બે વાતો જાણવી જોઈએ. આ શાસ્ત્રની અંદર લખેલા શબ્દોને પચાવવા માટેનો આપણે જે કટિબદ્ધતા જે છે, આપણે ઉદરની અંદર જે આપણી જઠરાગ્નિ છે એને પ્રજ્વલિત કરવી પડે. નહીતર તો જો પ્રજ્વલિત ન હોય, ભૂખ નહીં જાગે, તો ખાધેલું પચવાનું નથી, અજીર્ણ થાય. એમ શાસ્ત્રોનો મહિમા પીરસવામાં તો આવે છે. શાસ્ત્રની વાતો તમારી સામે અને ખરેખર મને આનંદ થાય ક્યારે, કારણ કે જ્યારે શાસ્ત્રોની અંદર ગામના ગપાટા ન હોય, લોકવાતો ન હોય ને માત્ર શાસ્ત્રની મર્યાદાની વાતો હોય, આવી જ્યારે કથા થતી હોય ત્યારે અમને ખરેખર અંતરથી આનંદ થાય. અને આવી કથા જ્યારે અહીંયા વંચાતી હોય ગામના ગપાટા, પછી વક્તા શું બહાને કાઢે કે લોકોને પકડી રાખવા, જકડી રાખવા અમારે આ કરવું પડે છે. એનું કારણ પણ છે વાલા ભક્તો, કારણ કે શાસ્ત્રોની ગહન વાર્તાઓ હોય છે, અને જ્યાં સુધી તમે મન બુદ્ધિ અને ઇન્દ્રિયોનું એકાત્મપણું નહીં કરો, મન બુદ્ધિ અને ઇન્દ્રિયોનું એકાત્મપણું કરી અને કથાની અંદર મનની પરોવીને જો ત્યાં સુધી કથા નહીં સાંભળો, ત્યાં સુધી તમને એમાં રસ પડવાનો નથી. કારણ કે મન બુદ્ધિને ઇન્દ્રિયો આ ત્રણેયનું એકાત્મપણું કરવું જરૂરી છે. જો આની અંદર રસ પાડવો હોય તો આવી જ્યારે તમે ભાવનાથી જ્યારે કથા શ્રવણ કરશો તો એના એક એક શબ્દની પાછળ એક એક ઇતિહાસ રહેલો છે, એના એક એક શબ્દની પાછળ એક એક અક્ષરધામનો માર્ગનો ડગલું રહેલું છે એમ જ્યારે સમજી આ કથાને જ્યારે જીવનમાં ઉતારીએ ત્યારે વાલા ભક્તો આપણા જીવનની અંદર ચોક્કસાઈ આવે, અને એવી જ્યારે ચોક્કસાઈ આવે ત્યારે જ આપણે પરમાત્માએ કરેલી પરીક્ષામાંથી પાર ઉતરી શકીએ. અન્યથા આપણે કરેલી મહેનત પણ જ્યારે પરીક્ષા લેવાય, આખું વર્ષ આપણે કોલેજ નિશાળે ગયા હોય, સ્કૂલ ગયા હોઈએ, ભણ્યા હોઈએ, કાગળીએ ચોપડીઓ ભરી નાખી હોય, પણ જ્યારે પરીક્ષા લેવા બેસો અને જ્યારે પરીક્ષામાં કંઈ યાદ ન આવે ત્યારે આખા વર્ષની કરેલી મહેનત ઉપર શૂન્ય થાય. આ પરમાત્માને પામવાની વાત છે, આ મોક્ષની વાત છે, આ સરળ વાત નથી. જેમ પક્ષી એ પોતાના પાંખોના બળ વડે કરીને જો એમ વિચાર કરે કે આ નભને મારે આકાશને માપી લેવું છે તો એ શક્ય બનતું નથી. એનું તન જાય એટલે એનો પ્રાણ જાય, પણ એ નભને જ્યારે માપવા નીકળે પોતાના પાંખના બળે કરીને તો નાપી શકતું નથી. એમ આપણે આપણી માત્ર બુદ્ધિથી જો આપણે પરમાત્માને ઓળખી અને આપણે દયા થઈ અને અક્ષરધામને મેળવવાની જો કદાચ ગુમાન રાખતા હઈશું તો એ શક્ય બનવાનું નથી. કારણ કે પરમાત્માનું કૃપા જ્યાં સુધી ભળતી નથી, પરમાત્માની દયાદ્રષ્ટિ જ્યાં સુધી ભળતી નથી ત્યાં સુધી એ શક્ય બની શકતું નથી. અને આપણે પરમાત્માની દયાદ્રષ્ટિ જો આપણા ઉપર મેળવવી હોય, આપણે આપણા ઉપર ઉતારવી હોય તો ભગવાનની આજ્ઞામાં પ્રવૃત્તિને આજ્ઞામાં નિવૃત્તિ આ પરમ સિદ્ધાંત છે. પરમાત્માને રાજી કરવાનો, આ પરમાત્માને મેળવવાનો, પરમાત્માના અનુકંપા પામવાનો આ એક પરમ ઉપા જે સિદ્ધાંત છે એ છે કે મહારાજની આજ્ઞામાં પ્રવૃત્તિ ને આજ્ઞામાં નિવૃત્તિ ગમતામાં વર્તવું છે. આપણે મન ગમતું નથી વર્તવું, પરમાત્માને ગમે છે એમાં વર્તવું છે. જ્યારે આવી ભાવના આપણે નિષ્ઠા કેળવીશું અને એના માટે વાલા ભક્તો આપણે તત્પરતા રાખીએ તો જીવનની અંદર આપણે આ કરેલો દાખલો એ ભગવાન જરૂર સફળ કરશે, આવો મારો પોતાનો માનવું અને મારો વિશ્વાસ છે. પરમાત્માએ અનેક ચરિત્રોની અંદર અનેક દિવ્યતા બતાવી છે, પણ એક મારા સમજણ પ્રમાણે આજે અમે રસ્તામાં આવતા હતા ત્યારે એક પ્રસંગ અમને યાદ આવ્યો અને વાંચ્યો કે શાસ્ત્રમાં લખ્યું કે જેના ઉપર પરમાત્માની કૃપા થાય છે તો આંધળો હોય એ જોતો થાય છે, મૂંગો હોય એ બોલતો થાય છે, લંગડો હોય એ હિમાલય પર્વત ઉપર ચડી શકે છે. ક્યારે? કે પરમાત્માની કૃપા થાય ત્યારે. અને આ કૃપાનું એક દ્રષ્ટાંત જીવતું જાગતું આપણા સંપ્રદાયની અંદર મહારાજે ઘટના એવી ઘટી કે ગઢાળીના આંબા શેઠનું દ્રષ્ટાંત આપણે કથાની અંદર કાયમ સાંભળીએ છીએ અને જાણીએ છીએ, પણ એનો તાત્પર્ય તમે જુઓ. આંબા શેઠ એક વાણિયા કે જેને વેપાર બુદ્ધિ જેનામાં રહેલી છે, જેની અંદર ક્ષત્રિય બુદ્ધિ નથી, કોઈ દિવસ તીર કામટું સાથે હાથમાં ઝાલ્યું નથી, પણ વડતાલની અંદર જોબન પગી જ્યારે જેવા જેના જીવનની અંદર એવે ઇતિહાસ એમ કહેવાય કે એનો નિશાનો ક્યારેય ચૂકે નહીં, પણ વડતાલના ગોમતી કિનારે જ્યારે મહારાજ પરીક્ષા લેવા બેસે તો જોબન પગી એ ત્રણ કેરીના લૂમને એ ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત પ્રયત્ન કરે પણ એને ટાંકી શકે નહીં. અને જ્યારે મહારાજે આંબા શેઠને કીધું કે તમે કરો, આંબા શેઠ કે મહારાજ અમે તો વેપારી માણા, અમે તીર કામટા હાથમાં ઝાલ્યા નથી અને કોઈ દાડો અમે નિશાન સાધ્યું નથી, અમારાથી એ કેરી કેમ આવે? મહારાજ કહે છે અમે કહીએ છીએ ને આવશે. આ વચનનો શબ્દ વાલા ભક્તો, આજ્ઞામાં પ્રવૃત્તિ આજ્ઞામાં નિવૃત્તિ. જ્યારે નિષ્ઠાની અંદર આપણી સમજણ કેવી હોવી જોઈએ, આપણું ડાપણને દૂર કરીને જ્યારે પરમાત્મામાં વિશ્વાસ રાખીને અમે આવતા હતા ત્યારે સંતો સાથે એ જ વાત કરતા, શંકા કુશંકા ક્યારે આવે? વચનમાં વિશ્વાસ ન હોય ત્યારે શંકા કુશંકા ઉત્પન્ન થાય છે. આપણા મનની અંદર દુવિધાઓ ક્યારે ઉત્પન્ન થાય? આપણા મનની અંદર મૂંઝવણ ક્યારે ઉત્પન્ન થાય? કે જ્યારે વચનમાં, પ્રત્યક્ષ વચનમાં વિશ્વાસ ન હોય ત્યારે શંકાઓ ઉત્પન્ન થાય છે, પણ જ્યારે પ્રત્યક્ષમાં વિશ્વાસ હોય ત્યારે શંકાઓ થતી નથી. એમ આંબા શેઠને જ્યારે મહારાજે કીધું કે અમારી આજ્ઞા છે તમે કાર્ય કરો, આંબા શેઠે તીર કામટું હાથમાં લીધું, જીવનમાં કોઈ દાડો પહેલી વખત ઝાલેલું, પણ જય ન્યાલકરણના ઘોષ સાથે તીરને જ્યારે વાણ ચલાવવામાં આવ્યું તો એ કેરીના લૂમ નીચે આવ્યું. આવો દાખલો આપણા સંપ્રદાયની અંદર મહારાજે પ્રત્યક્ષ કરેલો છે. અને એટલા માટે કહું છું કે પરમાત્માની કૃપા ભળે તો આંધળો પણ જ્યારે આપણે હોય તો જોઈ શકે, મૂંગો બોલી શકે. એના જાનવરોના મોઢે મહારાજે વાંદરાઓ પાસે પણ માળા ફેરાવી છે. આપણે ઘણાય તપ કરતા હોય ને, માળા કરતા હોય ને, તો ગુમાન આવે, એને માન આવે કે હું તો આટલી માળા કરું છું પણ માળા તો શ્રીજી મહારાજે વાંદરાઓ પાસે પણ કરાવી હતી. આપણે તો માણસ છીએ, ગુમાન માનથી કોઈ દિવસ પરમાત્મા રાજી થતા નથી, પરમાત્માને રાજી કરવા હોય. મહારાજે ચક્ર જ્યારે રાજા એને પોતાનું શૌર્ય બતાવવાનું જ્યારે થયું ત્યારે મહારાજે એ માળાને ફરતી મૂકી સુદર્શન ચક્રની જેમ, ને માળા જ્યારે આકાશમાં ભૂમતી ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ શબ્દ નીકળતા. આવા અનેક પરચાઓ મહારાજે લીલાઓ કરી છે પોતાનું ઐશ્વર્ય પ્રસ્થાપિત કરવા. પણ કહેવાની પાછળનો ભાવાર્થ એ કે આને આપણે કેટલું સમજીએ છીએ. છે તો ઘણું જ, પણ આપણે કેટલું સમજીએ છીએ એને આપણે નક્કી કરવાનું છે. જેટલું વધારે સમજીશું, જેટલો વધારે મહિમા જાણશું, એટલો ભગવાનની ભક્તિ કરવાનો રંગ એ વધારે ચડશે. અને અંતમાં એક દ્રષ્ટાંત એવું આપું કે શ્રીજી મહારાજની મહારાજના સમયમાં એક વખત એવો પ્રસંગ બન્યો કે મહારાજે એક એવી પરીક્ષા કરી, એક એવી લીલા કરી કે સંપ્રદાયની અંદર આપણે પરમાત્માને કેવા જાણવાના છે એની રીત આપણને ખબર પડે. મહારાજે એક વખત, મહારાજ બિરાજમાન હતા અને સંતો બધાએ ગયા મહારાજ પાસે અને મહારાજની સ્તુતિ કરવા લાગ્યા, મહારાજની પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, તમે તો દીનદયાળુ છો, તમે તો કૃપાની ધામ છો. પોતાના ઐશ્વર્ય, પરમાત્માની જે ઐશ્વર્ય, જે અનેક લીલાઓ મહારાજે અનેક અવતારોમાં કરી, એ તમામ અવતારોને મહારાજના લીલાઓને સંભાળીને સંતોએ સ્તુતિ કરી કે તમે રાવણનો નાશ કર્યો, તમે કૃષ્ણ રૂપે કંસનો સંહાર કર્યો, તમે અસુરોનો સંહાર કર્યો, તમે ગોવર્ધન પર્વત ઉપાડ્યો, તમે મત્સ્ય કચ્છ વરાહ આદિ અવતારો ધારણ કરીને તમે આટલા આટલા કર્મ કર્યા, અને આવા મહાન પરમાત્મા અમે તમને નમન કરીએ છીએ. આવો સંતોએ પરમાત્માની સ્તુતિ કરી. આ પ્રસંગ સમજવા જેવો છે વાલા ભક્તો. અને મહારાજે તે વખતે પરીક્ષા કરવાનું જે પણ મહારાજની ઈચ્છા પ્રમાણે નક્કી કર્યું, મહારાજ કહે છે કે સંતો, તમે આ અમારી જે સ્તુતિ કરી, પણ આ તો તમારી કલ્પના કે તમારી મથામણ લાગે છે. કારણ કે અમે આ દેહે તો આમાં એલું કંઈ કર્યું જ નથી. અમે નથી ગોવર્ધન તોલ્યો, અમે નથી કોઈ અસુરનો સંહાર કર્યો, અમે નથી કોઈ આવી બોય કોઈ લીલા, કોઈ અમે નથી મેરુને અમારા પીઠ ઉપર, જેમ કચ્છ કાસબાનો અવતાર લઈને મહારાજે જ્યારે સમુદ્ર મંથન વખતે જ્યારે કાર્ય કર્યું, તો કે એવું અમે કોઈ કાર્ય કર્યું નથી. અમે કોઈ ઇન્દ્રાદિનો ગર્વ હનન કરવા માટે અમે ગોવર્ધન નથી ઉપાડ્યો. અમે આવું કોઈ એવું સામર્થ્યનું કાર્ય આ મનુષ્ય દેહ જ્યારે અમે આ લીલા લીધી ત્યારે અમે કર્યું નથી, તો અમને આવા શા માટે જાણો? મહારાજે પ્રશ્ન કર્યો. વિચારો હો, જેને ડગલે ને પગલે પોતાના પરમેશ્વરપણાની પ્રતીતિ કરાવી, સંતોને ઓળખાણ કરાવી, જ્ઞાન વાર્તા અને શબ્દો દ્વારા, ચમત્કારો કે ઐશ્વર્ય સમાધિ દ્વારા પ્રત્યક્ષ અક્ષરધામના દર્શન કરાવ્યા, આવી અનેક જ્યારે લીલાઓ મહારાજે કરી, પણ છતાંય મહારાજે આ પ્રશ્ન સંતોને પૂછ્યો, તમે અમને આવા શા માટે જાણો? ત્યારે મહારાજ, ત્યારે સંતો પણ વિવેકી હો, સંતોને લાગ્યું કે આ મહારાજ આવું કેમ પૂછે છે, આનાથી તો ઘણાની નિષ્ઠા ડગે, ઘણા થાય. પણ પછી એક વિશ્વાસ, મહારાજે કીધું છે ને તો એની અંદર કંઈક મર્મ છે, એની અંદર કંઈક ભગવાનની આજ્ઞા વચનમાં વિશ્વાસ હતો, એટલે શંકા કુશંકા ન થઈ. મહારાજને કીધું કે તમે સાચી વાત મહારાજ તમે કહો છો, બરાબર છે કે આમ આવું આમ આયેલું તમે કંઈ કર્યું નથી, પણ રાવણ જેનો આધીન હતો, કંસ જેનો આધીન હતો, કે ઇન્દ્રાદિ દેવો જેના આધીન થયા, બ્રહ્માદિ દેવો જેના આધીન થયા, એવા કામ ક્રોધ લોભ મોહ માયા મત્સર ઈર્ષા તૃષ્ણાને કામાદિ જે અંતરશત્રુઓ જે છે કે જેને આધીન થઈને એમને આવા દુષ્કૃત્યો કર્યા, ત્યારે રામા અવતારમાં એમનો સંહાર કરવો પડ્યો કે કૃષ્ણ અવતારમાં એનો સંહાર કરવો પડ્યો, ક્યારે અસુરોએ જ્યારે સમુદ્ર અને દેવોએ સમુદ્ર મંથન કર્યું તેની અંદર શક્તિ પ્રેરણા અને એના અહંકાર, આવા દેવતાઓના અહંકારોને પણ જ્યારે એને આધીન થઈ અને એમને જ્યારે અક્ષરધામ કે મોક્ષ માર્ગમાંથી એ પતન થાય એવા કાર્યો જેને આધીન થયા, તમે એવા કામક્રોધને નાથ્યો છે માટે તમે અવતારને અવતારી છો. આવો પરમાત્માનો મહિમા, આપણે જેને જીતવાના, જે અંતરશત્રુને જીતી, જેના આધીન થઈને પાપ કર્મ થાય છે, જેને આધીન થઈને પુણ્ય કર્મ થાય છે, જો તમારામાં સદવિચાર હોય, સદગુણો હોય, તો તમે સદમાર્ગે ચાલી શકો. પણ જેવા કામક્રોધ આદિ જેવા જે અંતરશત્રુઓ જેને આધીન થઈને જીવાત્મા પાપ કર્મમાં પ્રેરાય છે, કે રાવણ જેવો બળવાન હતો, વિદ્વાન હતો, પણ છતાંય આને આધીન થયો એટલે એને કુકર્મ એને આદર્યું અને પોતાનો મોક્ષ એને એટલે પોતાના ધર્મથી એ ચલિત થયો, આવો શાસ્ત્રનો મત જ્યારે પડતો હોય. તો રાવણનો નાશ કરવાથી એના અંતરશત્રુનો નાશ નહોતો થયો, પણ મહારાજે તો આ અવતારમાં એ અંતરશત્રુને નાથવા માટેની જે વાત કરી, એટલા માટે મહારાજ તમે અવતારના અવતારીને પ્રગટ થયો. મહારાજ ખૂબ રાજી થયા. આ પ્રસંગથી આપણે આટલું સમજવાનું વાલા ભક્તો, આપણને જે પરમાત્મા મળ્યા છે એ આ શરીરના કલ્યાણ માટે માત્ર નથી, પણ જીવાત્માના કલ્યાણ માટે છે. અને જીવાત્માનું કલ્યાણ સાધવું હોય તો આ અનુસંધાન શાસ્ત્રનું રાખવું પડશે, પરમાત્માની આજ્ઞાનું અનુસંધાન રાખવું પડશે. તો આવો વિશેષ મહિમા ભગવાનનો સમજી અને જે પણ આપણે કાર્ય કરીએ છીએ એ ભગવાનની કૃપા માત્રથી કાર્ય થાય છે, આવું આપણે સમજીને જ્યારે પરમાત્માની ભક્તિ કરશું તો પરમાત્માનો રાજીપો જરૂર આપણા ઉપર આવશે. આવી ટૂંકમાં વાત કરી અને ફરી એક વખત આજે વંથળી ગામના હરિભક્તોને જે આ પાટોત્સવ પ્રસંગે ભગવાન જે જેને જે સેવા કરવાનો અથવા કથા વાર્તા શ્રવણ કરવાનો જેને જે લાભ લીધો છે એનું સંપૂર્ણ ફળ એ ભગવાન હરિભક્તોને આપે અને દરેક રીતે ભક્તોને સુખ્યા કરે એવી અમારા અંતરથી અમે પ્રાર્થના કરીએ છીએ. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજશ્રીએ સર્વ ભક્તજનોને પોતાના રૂડા આશીર્વાદ પાઠવ્યા છે, તો એ સંદેશો તમારા સુધી પહોંચાડું છું. અને અસો પરમ પૂજ્ય ગાદીવાળા માતુશ્રીએ દરેક સ્ત્રી ભક્તો માટે પોતાના આશીર્વાદનો સંદેશ પાઠવ્યો છે, તો એમના વતી એ સંદેશ આપી અને સર્વ ભક્તોનું મંગળ થાય એવી પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. સહેજાન સ્વામી.